તારીખ 26/7/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 637 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 369.
આત્માને કેવી રીતે ઓળખવો, જીવો ખાણ થતાં આત્માને ભાવ સુધી પહોંચાય છે એવું સ્વરૂપની ઓળખાણ મનુષ્યની પર્યાયમાં જ્ઞાન લક્ષણથી થાય છે. પ્રશ્ન તો એવો કર્યો છે કે આત્મા જ્ઞાન લક્ષણથી જ્ઞાન માત્રપણે કયો, પણ બીજા આત્મામાં આનંદ સ્વભાવ છે. આત્મા જેમ જ્ઞાન સ્વભાવી છે એમ આનંદ સ્વભાવી છે. સાધારણ ગુણો પણ અનંત છે, વિશેષ ગુણો પણ કેટલા છે, કેટલાક છે, તો પણ એમાં જ્ઞાન માત્ર પણ કેમ કહેવાય છે? અનંત સ્વભાવ હોવા છતાં તેને જ્ઞાન માત્ર પણ કેમ કહેવાય છે? અથવા જ્ઞાન માત્ર, જ્ઞાન એટલું શબ્દ નહીં, જ્ઞાનના બદલે જ્ઞાન માત્ર એમ પણ ભાષા આવી છે સમયસારની ટીકા કરતાં કરતાં. આત્મા જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર, જ્ઞાન ઉપરાંત માત્ર શબ્દ પણ લાગ્યો છે. પ્રશ્ન એ શબ્દ ઉપર છે કે બીજા અનંત ગુણ હોવા છતાં એ જ્ઞાનથી એને કયો, ઠીક છે જ્ઞાનથી કયો કયો ત્યાં સુધી તો, પણ જ્ઞાન માત્ર એમ કયો? તો એમ કહેતા તો બીજા અનંત સ્વભાવોનો નિષેધ થઈ જાય, અથવા કોઈને સમજાઈ જાય બીજા સ્વભાવોનો નિષેધ સમજાઈ જાય. એકલા જ્ઞાનને પકડે, એકલા જ્ઞાનને જુદા જુદું પાડે, સર્વથા જ્ઞાનને જુદું પાડે, બીજા સ્વભાવોથી પણ જ્ઞાનને એકલું જુદું પાડે અને બીજા સ્વભાવોનો નિષેધ કરે, નકાર કરે, એવું કાંઈ સમજાઈ જાય તો? આવો પ્રશ્ન છે. ઉત્તર છે કે લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ્ય આત્માનો નિર્ણય કરવા માટે આત્માને જ્ઞાન માત્ર કહેલ છે. શું કહે છે કે જેનું લક્ષ્ય કરવા યોગ્ય છે એવું જે પોતાનું આત્મ સ્વરૂપ તેને અહીંયા લક્ષ્ય કહેવામાં આવે છે. તેનો નિર્ણય કરવા માટે કહો કે તેનું લક્ષ્ય કરવા માટે કહો, એની પ્રસિદ્ધ લક્ષણની ઉપસ્થિતિ હોવાથી, અપ્રસિદ્ધ લક્ષણની પણ પ્રસિદ્ધ લક્ષણની ઉપસ્થિતિ હોવાથી આત્માને જ્ઞાન માત્ર કહેલ છે. જેમ કે નિયમસારમાં પરમ પારિણામિક ભાવ લક્ષણ આત્મા એવી ભાષા આવી છે પદ્મ પ્રબંધારી દેવની. પ્રસિદ્ધ લક્ષણ નથી એમ કહે છે, પરમ પારિણામિક ભાવ લક્ષણ આત્મા એમ કહ્યું તો ત્યાં એમ કેમ કહ્યું? જો પ્રસિદ્ધ લક્ષણ નથી છતાં એને લક્ષણનું એવું સાથે સાથે કેમ વાત કરી, લક્ષણ શબ્દ કેમ લગાડ્યો? એમ કે ત્યાં ઓળખવાનો તબક્કો નથી, ત્યાં આત્માને ઓળખાણ કરાવવાનું પ્રકરણ ચાલતું નથી, પણ જેણે આત્મા અનુભવ્યો છે એવા આચાર્ય મહારાજે પોતાની સ્વરૂપ ભાવના અર્થે અવલંબનના વિષયભૂત પરમ પારિણામિક ભાવને વિશેષ અવલંબન અર્થે અનુભૂત તત્વની દ્રઢ અને વિશેષ સ્થિર અનુભૂતિ થવાને અર્થે એની ભાવના કરી છે. એ પ્રકરણ ત્યાં ચાલ્યું છે, ઓળખાણનું પ્રકરણ ત્યાં ચાલ્યું નથી. તો ઓળખાણનું પ્રકરણ છે ત્યાં તો એને જ્ઞાન લક્ષણ જે પ્રસિદ્ધ છે એ પ્રસિદ્ધ લક્ષણ દ્વારા અહીંયા નિર્ણય કરાવવાનો હેતુ હોવાથી આત્માને જ્ઞાન માત્ર કહેલું છે. એ કહેશે કે ભલે જ્ઞાનને માત્ર શબ્દ લગાડ્યો તો પણ ત્યાં બીજા ગુણોનો નિષેધ કરવા અર્થે નહીં, પણ પ્રસિદ્ધ લક્ષણની સાથે પ્રસિદ્ધ રાગાદી ભાવ છે તેનો નિષેધ કરવા અર્થે, રાગથી ભિન્ન પાડવા માટે જ્ઞાન લક્ષણ લીધું. તો રાગાદી પ્રસિદ્ધ છે અને તે પ્રસિદ્ધ રાગાદીમાં અહમ પણ હું પણ થઈ રહ્યું છે, જીવને એકત્વ થઈ રહ્યું છે, ત્યારે એમ કહ્યું કે તું એ રાગાદી ભાવ નહીં. તો રાગાદી ભાવ નહીં તો તારી મર્યાદા કેટલી કે જ્ઞાન માત્ર પણે. સમયસારની 204-5-6 ગાથામાં આત્માને જ્ઞાનથી એવી રીતે વર્ણવ્યો છે કે જેટલું આ જ્ઞાન છે એટલો જ સત્ય આત્મા છે, જેવડું જેટલું આ જ્ઞાન છે એટલો સત્ય કલ્યાણમય આત્મા છે, અને જેટલું આ જ્ઞાન છે એટલો સત્ય અનુભવવા યોગ્ય આત્મા છે, એવી જ્ઞાનની પ્રધાનતા કરી છે. તો એમ કહેવા માટે એમ કહે છે કે તે રાગ છે, કોઈ પણ પ્રકારનો રાગ છે, શુભ રાગ છે, વ્યવહાર રત્નત્રય સંબંધિત પણ રાગ છે, તે આત્મા નથી, તે કલ્યાણ નથી, આત્માનું તે કલ્યાણ નથી, અને તે અનુભવનીય એટલે અનુભવવા યોગ્ય નથી. કષાયમાં તો દુઃખ છે, રાગમાં તો દુઃખ છે, પણ એ દુઃખની નજીકમાં પર્યાય છે ને, એ પણ એની પર્યાય છે, એની પાછળ આનંદ અમૃતનો પિંડ છે, એ અનુભવનીય છે, એનો અનુભવ કરવા યોગ્ય છે. એ બતાવવા માટે જ્ઞાનથી વાત લીધી કે જેટલું આ જ્ઞાન છે એટલો આત્મા છે. આમ સમયસારમાં જ્ઞાન માત્ર કહેવામાં રાગનો નિષેધ છે, બીજા ધર્મોનો નિષેધ નથી પણ રાગનો નિષેધ છે. પ્રશ્ન થયો હતો ત્યાં 205-6 માં જ ગયા હતા કે રાગ પણ ચારિત્ર ગુણની આત્માની પર્યાય છે. તમે જ્ઞાનમાં અહમ પણ કરવા કહો છો ને રાગમાં અહમ પણ કરવાનું કહેતા નથી, તો એ પણ છે તો આત્માની પર્યાય, આત્મામાં થતી પર્યાય, આત્માની પર્યાય છે, શા માટે નહીં? અને રાગ તો આત્મ સ્વરૂપ વિષયક પણ હોય છે, સ્વભાવ વિષયક પણ રાગ થાય છે, વિકલ્પ થાય છે, તે રાગ છે. દેવ ગુરુ ને શાસ્ત્ર વિષયક તો થાય જ છે, પણ આત્માના સ્વરૂપ વિષયક પણ વિકલ્પ થાય છે, તે રાગ છે. એટલી જ સુધીના રાગનો નિષેધ કેવી રીતે સંભવિત છે કે એની જાતિ સકષાયપણે છે અને કષાયના અભાવ સ્વભાવે જે આત્મા છે તેનાથી વિરુદ્ધ છે. જે કષાયના અભાવ સ્વભાવે છે તે કષાયના સદભાવ ભાવે તો વિરુદ્ધ છે. તત્વદ્રષ્ટિએ જોવા જતાં તે અનાત્મ તત્વમાં જાય છે અથવા આશ્રવ અને બંધ તત્વમાં જાય છે. નવ તત્વમાં તત્વદ્રષ્ટિએ તે કયા ખાતામાં ખતવવી જોઈએ જ્ઞાને? જ્ઞાનમાં એની ખતવણી આશ્રવ અને બંધમાં થવી જોઈએ, અને તેનાથી રહિત થતાં મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રાપ્તિ છે. તેનાથી રહિત થતાં તેથી તે આત્માની અવસ્થા વિકૃત અવસ્થા જો કે છે, શુદ્ધ અવસ્થા નથી, એનો નિષેધ કરવામાં આવ્યો છે. એ નિષેધ કઈ રીતે કર્યો છે કે રાગ જ્ઞાન માત્ર કહીને કર્યો છે. માત્ર શબ્દો ઉપર પ્રશ્ન છે ને, કે જ્ઞાન માત્ર કહેવાથી બીજા અન્ય ધર્મોનો નિષેધ સમજાય છે, કે એ વાત નથી. જ્ઞાન માત્ર કહેનાર એકલા જ્ઞાનને જુદું દ્રવ જાણીને જ્ઞાન માત્ર કહેતા નથી, અથવા અનંત ગુણોમાં ખંડ પાડીને ભેદ પાડીને જ્ઞાન માત્ર કહેતા નથી. જ્ઞાન માત્ર કહેતા આખું અભેદ અખંડ દ્રવ કહેવા ધારે છે, કહેવા માગે છે, એમ સમજવું. એટલે એમ કહે છે કે અહીંયા હેતુ છે આત્માનો નિર્ણય કરાવવાનો. એ નિર્ણય કરાવવા માટે, રાગથી જુદો પાડવા માટે આત્માને જ્ઞાન માત્ર કહેવામાં આવ્યો છે. આત્મામાં અનંત ગુણ છે, તેમાં જ્ઞાન મુખ્ય છે, તે વિશેષ ગુણ છે. હવે અનંત ગુણ છે છતાં એને માત્ર એક જ્ઞાનથી કેમ સંબોધન કર્યું, અથવા ઓળખાણ કરાવવા માટે જ્ઞાન ગુણથી શા માટે એ વાત લીધી? એ 205-206 ગાથા ચાલી છે, એના પહેલાં એ કળશ આવી જાય છે, આપણે એ નહોતો આવ્યો ક્યાં. કે ક્લિશિતામ, ગમે તેટલો ક્લેશ કરો, જપનો તપનો એમ કરીને, પણ આત્મા તો જ્ઞાનમ, આત્મા એટલે જ્ઞાન, એમ જ લીધું છે. જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના કથમપી પ્રાપ્તમ ક્ષમંતે નહીં, એવું પદ છે શ્લોકનું, એ પદ છે કે જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના પ્રાપ્તમ ક્ષમંતે નહીં. જ્ઞાન નામ આત્મા છે, એની પ્રાપ્તિ જ્ઞાન ગુણ વિના, આમ લીધું. બીજી બુદ્ધિ ક્રિયાનો રાગાદિ ક્રિયાનો નિષેધ કરવા માટે જ્ઞાન જ્ઞાનમાં એકાગ્ર થાય એવી જે જ્ઞાનની ક્રિયા, જ્ઞાન સ્વપણે પોતાને વેદે એવી જે જ્ઞાનની ક્રિયા, એ વિના કોઈ રીતે એને પ્રાપ્ત કરવાનો પ્રકાર નથી, અથવા બીજા કોઈ પરિણામના પ્રકારમાં આત્માની પ્રાપ્તિ નામ અનુભવની ક્ષમતા નથી. એ શબ્દ આવ્યો છે, પ્રાપ્તું ક્ષમંતે નહીં. ક્ષમતા એટલે કાર્ય શક્તિ, કાર્ય કરવાની શક્તિ, એને ક્ષમતા કહે છે, એબિલિટી. એ જ્ઞાન ગુણમ વિના, જ્ઞાન ગુણ વિના કોઈ પ્રકારે અનુભવ એનો થતો નથી, એવી મર્યાદા બાંધી છે. 140 કળશ છે ગુણ કરે. બહુ ચોખ્ખું છે નિર્જરા અધિકારમાં, કેમ કે નિર્જરા કરવા અર્થે આ પ્રકારને છોડીને બીજી અન્યથા પદ્ધતિ પણ જગતમાં બહુ ભાગ જીવોએ માની છે. જ્ઞાનીઓને છોડતા જેની સંખ્યા ઘણી છે એવા બહુ ભાગ જીવોએ વાત માની છે. ત્રિષ્યતામ સ્વયમેવ દુષ્કરતરે મોક્ષોન્મુખે કર્મ ભી, અતિ દુષ્કર મહા દુઃખે કરીને પાળી શકાય એવા જે કર્મો છે, કે જે મોક્ષથી પરાંગમુખ છે, રાગ સહિત છે એટલે મોક્ષથી પરાંગમુખ છે, એવા કર્મો વડે સ્વયમેવ એટલે જીનાજ્ઞાનું ઉલ્લંઘન કરીને, જીનાજ્ઞા એ નથી, ક્લેશ પામો તો પામો, અને બીજા કોઈ જીવો ક્લિશતામ ચ પરે મહાવ્રત તપો ભારેણ ભગ્નાશ્ચિરમ, અને બીજા કોઈ જીવો મોક્ષની સન્મુખ અર્થાત કથંત કથંચિત જીનાજ્ઞામાં કહેલા મહાવ્રત અને તપના ભારથી ઘણા વખત સુધી ભગ્ન થયા થકા, ભગ્ન એટલે તૂટી મરતા થકા ક્લેશ પામો તો પામો, બે પ્રકારે એક તો અન્ય મતની અંદર પણ જીનાગ્ના વિના અનેક પ્રકારનો કાય ક્લેશ કરવામાં આવે છે એવા તપ પણ તપે છે લોકો. વળી કેટલાક જીનાગ્ના પ્રમાણે એટલે જીનોક્ત વ્યવહાર પ્રમાણે પણ તપ તપે છે, મહાવ્રત આદિ પાળે છે. ઘણા વખત સુધી પાળતા શરીર ક્ષીણ થાય, શરીર પડી જાય ત્યાં સુધી પણ પાળે છે. તો પાળો, એવો ક્લેશ પામો તો પામો એમ કહે છે, ક્લિશિતામ એમ કહે છે. પરંતુ સાક્ષાત મોક્ષ, જે સાક્ષાત મોક્ષ સ્વરૂપ છે, નિરામય પદ છે, સાક્ષાત મોક્ષ ઇદં નિરામય પદમ, આ જે નિરામય પદ સાક્ષાત મોક્ષ સ્વરૂપ છે, સંવેદ્યમાનમ સ્વયં, જે સ્વયં પોતાની મેળે સ્વસંવેદ્યમાન છે, સંવેદન કરવા યોગ્ય છે, સંવેદનમાં આવવા યોગ્ય છે, તે ઇદમ જ્ઞાનમ પદમ એમ કેમ છે. ઇદમ જ્ઞાનમ, જ્ઞાનમ ગુણમ વિના કથમ અપી પ્રાપ્તમ ક્ષમંતે નહિ. એવું આ જ્ઞાન તો જ્ઞાન ગુણ વિના કોઈ પણ રીતે તેઓ પ્રાપ્ત કરી શકતા જ નથી. અન્ય ક્રિયા દ્વારા આમ જ્ઞાન પદ, નિરામય પદ, મોક્ષ પદ કોઈ બીજી રીતે પ્રાપ્ત કરી શકાતું નથી. એ જ્ઞાન પદથી જ પ્રાપ્ત કરી શકાય છે. 142 પાનું છે, 323. એ બહુ નિર્જરાચિકારમાં જ્ઞાનથી આત્માનું વર્ણન ચાલ્યું છે. એની સામે આ પ્રશ્ન પોતે જ આચાર્ય મહારાજે ઉઠાવ્યો છે. ગુણ તો ઘણા છે, શા માટે એકલા જ્ઞાનથી અહીંયા વાત થાય છે? કે આ શાસ્ત્રમાં એમ કહીને અમારે આત્માની ઓળખાણ કરાવવી છે, આ મુખ્ય મુદ્દો છે. અનાદિથી તે આત્માનો નિર્ણય કર્યો નથી, સ્વરૂપ નિશ્ચયથી વંચિત હોવાથી તને સ્વાનુભવ પણ થતો નથી. કેમ કે નિશ્ચય વગર કોઈ પરિણામની ચાલ, સન્મુખની દિશા પકડે, સ્વરૂપ સન્મુખની દિશા પકડે એટલે સ્વરૂપ સન્મુખતા થાય એવું કદી બનતું નથી. આત્મામાં અનંત ગુણ છે, તેમાં જ્ઞાન મુખ્ય છે, તે વિશેષ ગુણ છે. હવે બધા ગુણોમાં શક્તિ તો અનંત છે, દર્શનમાં પણ અનંત શક્તિ છે, સ્વચ્છત્વમાં પણ અનંત શક્તિ છે, આનંદમાં પણ અનંત શક્તિ છે, અસ્તિત્વમાં પણ અનંત શક્તિ છે. તો બધા ગુણોમાં શક્તિ અનંત છે, તો બધા ગુણો સરખા ગણવા જોઈએ. પણ દરેક ગુણને પોતાની વિશેષતા તો છે, જેમ જ્ઞાનમાં જાણવાની વિશેષતા છે, એમ આનંદમાં આનંદની વિશેષતા છે, અસ્તિત્વમાં હોવાપણાની વિશેષતા છે. તો એ તો પોતપોતાની અનંત વિશેષતાનું સામર્થ્ય લઈને દરેક ગુણ રહેલા છે. એમ હોવા છતાં પ્રયોજનની સિદ્ધિનો પ્રકરણમાં એ પણ શાસ્ત્રમાં આવે છે કે આમ બધા સરખા ગણવા, એવું આવે ક્યાંક, શું આધાર મળે ગોતવા. પણ જેને આત્માની ઓળખાણ કરવી છે અને અનુભવ કરવો છે, એના માટે એને એ બધા ગુણમાં જ્ઞાન ગુણની મુખ્યતા કરવી રહેશે. આમ છે, જો જ્ઞાનની મુખ્યતા થાય, એમ વિશેષ ગુણ છે એટલે એને અહીંયા વિશેષ ગુણ કયો. વિશેષ ગુણો અનેક છે, પણ એમાંય જ્ઞાન વિશેષ છે. જો આનંદ વિશેષ છે, દર્શન વિશેષ છે, પ્રકાશત્વ વિશેષ છે, ઘણો ઘણા ગુણો વિશેષ છે, પણ એમાં જ્ઞાન વિશેષ છે એમ કહેવું. સૌની વિશેષ જુદો પાડે છે, વિશેષતા એની લેવી છે. કેમ કે એક ગુણને જુદો પાડીને એક ગુણનો અનુભવ નથી કરવો, પણ એક ગુણની, કોઈ એક ગુણની વિશેષતા પકડીને આખાનો અનુભવ કરવો છે. તો એ ઘણી વિશેષતાઓમાંથી કઈ વિશેષતા સાનુકૂળ છે આ કાર્ય કરવા માટે, એટલું અહીંયા પ્રયોજન છે. બસ આથી વધારે પ્રયોજન નથી એમ કહેવું છે. કોઈ ગુણનો પક્ષપાત કરવો એ પણ સવાલ નથી, પણ જ્યાં સ્વાનુભૂતિનો હેતુ છે ત્યાં તો જ્ઞાન એકમ પરમ પદમ આ પંચાધ્યાયની 400 ગાથા છે. ઘણી વાર આપણે આધાર લઈએ છીએ કે આત્માની અનુભવની વિધિનું પ્રકરણ જ્યાં ચાલે ત્યાં એ શબ્દ વાપર્યો છે. શું વિધિ? આત્મવિધૌ એમ કરીને શબ્દ લીધો છે. ત્યાં જ્ઞાન જ એક એવું પદ છે કે જે પરમપદ છે. પરમપદ છે એટલે વિશેષ પદ છે, જ્યાંથી પકડી શકાય એવું પદ છે. એ અપેક્ષા એની ઉત્કૃષ્ટતા પણ કહો તો ઠીક છે, પણ એની મર્યાદા આટલી છે. બીજા ગુણોને હેઠા પાડવાને એક ગુણને ઊંચો ચડાવવો એવો હેતુ નથી, પણ પોતાના પ્રયોજનને સાધી લેવાની વાત છે. અને વસ્તુ વ્યવસ્થા એવી છે કે સિદ્ધિ કરનારાએ, સાધની સિદ્ધિ કરનારાએ એમ જાહેર કર્યું, પ્રસિદ્ધ કર્યું કે આ સિવાય બીજી રીતે સાધની સિદ્ધિ પણ નથી. આમ એ તો ચર્ચા કરી હતી થોડી એમ મુંબઈ કે આ શ્રદ્ધા કરાવી છે, ચોથા ગુણ સ્થાનમાં સમ્યક દર્શન તો પ્રાપ્ત કરાવવું છે, તો શ્રદ્ધાનું વર્ણન કરવાના માટે જ્ઞાનથી કેમ ઉપાડ કરાવે છે? કે શ્રદ્ધા છે એ સત્તાને ગ્રહે છે, નિર્વિકલ્પ ભાવે નિર્વિકલ્પ પ્રતીતિ શેની થાય છે કે નિજ સત્તાની પ્રતીતિ છે. શ્રદ્ધા તો નિર્વિકલ્પ છે ને એમાં પોતાની સત્તાની પ્રતીતિ છે, પોતાની હોવાપણાની પ્રતીતિ છે, એને સમ્યક શ્રદ્ધા કહીએ. તો એ શ્રદ્ધામાં એ પ્રકારે શ્રદ્ધા થવામાં પણ કઈ વિધિએ એ શ્રદ્ધા થશે? તો વિધિ તો આ છે કે પહેલાં ઓળખાણ થાય, અને ઓળખાણ થતાં જ્ઞાનાનુભવ થાય ત્યારે એને આત્માનુભવ થાય, આત્માનુભવ થાય ત્યારે આખી પ્રતીત પલટો મારે છે. ક્રમશઃ હળવે હળવે પ્રતીત નથી મારતી, આખે આખી પ્રતીત પલટો મારી દે છે પૂરેપૂરો. શ્રદ્ધાનો આખો દળ છે એ પલટો મારી દે છે. એમ સમ્યક શ્રદ્ધાન કરાવવાનું શાસ્ત્ર હોવા છતાં, એટલે શ્રદ્ધા પ્રધાન ગ્રંથ હોવા છતાં, એ ગ્રંથમાં વિધિના વિષય માટે તો સર્વ ગ્રંથોમાં જે વાત લીધી છે એ જ આ ગ્રંથમાં મુખ્યપણે વાત લીધી છે કે જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના કથમપી કોઈ પણ પ્રકારે, કથમપી એટલે કોઈ બીજા પ્રકારે પ્રાપ્ત નહીં કરી શકાય, અનુભવ નહીં કરી શકાય. એટલે એમ કહ્યું કે આત્મામાં અનંત ગુણ છે, તેમાં જ્ઞાન મુખ્ય છે, તે વિશેષ ગુણ છે. મુખ્ય છે અને વિશેષ છે આ પ્રયોજન માટે. મોક્ષ માર્ગમાં સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન થઈ ગયું છે ત્યાં આનંદ મુખ્ય છે. ઠીક, શ્રદ્ધાન થઈ ગયું છે, જ્ઞાન પણ સમ્યક પ્રકારે કામ કરે છે, પ્રવર્તે છે. સમ્યક જ્ઞાન થયા પછી સમ્યક પ્રકારે તેની સ્વપર પ્રકાશક પ્રવૃત્તિ ચાલે છે, પણ આનંદની ઘણી મુખ્યતા છે ત્યાં. એટલે જંગલમાં મુનિરાજ હોય તો પણ એમ કહે છે કે અમારે આનંદ પૂરો જોઈએ છે. ધીમી ધારે આનંદનો અનુભવ થાય છે એ અમને ઓછું પડે છે, કે સમ્યક દ્રષ્ટિ કરતા તો પ્રચુર સ્વસંવેદન છે અને ક્ષણે ક્ષણે છે, છતાંય એમની નજરમાં એમના ધ્યેયમાં પરમાનંદ પરમ સુખ છે, પૂરેપૂરું સુખ એક જ સમયમાં પરણમી જાય એવું સુખ છે. એમાં આ એમને અનંતમાં ભાગે દેખાય છે. કેટલામાં ભાગે દેખાય છે? અનંતમાં ભાગે દેખાય છે. કેવું માપ છે એમની પાસે! આ તો બહુ ધીમીધાર છે, અમારે તો પુરુષ જોઈએ. અને એના માટે જંગલમાં આવ્યા છે. શેના માટે આવ્યા છે? એના માટે જંગલમાં છોડી નીકળીને આવી ગયા છે. પૂરો આનંદ જોઈએ, પ્રતિ સમય પ્રત્યેક સમયમાં પૂરો આનંદ જોઈએ અનુભવમાં. એટલે એમને ધીમી ધાર લાગે છે, એકદમ ધીમી ધાર લાગે છે. ક્ષણે ક્ષણે પ્રચુર આનંદના વેદનમાં હોય તો કે નહીં ધીમી ધાર છે, ક્યાં અપેક્ષા લગાડે છે કે પૂર્ણતા સાથે એની વાત છે. તો એ આનંદ ત્યાં મુખ્ય કરે છે અનુભવમાં. શેને મુખ્ય કરે છે? આનંદ મુખ્ય કરે છે, જ્ઞાનને મુખ્ય કરતા નથી. શું કે ચાલો ઘણા શાસ્ત્રો વાંચીએ, ઘણા આગમ વાંચીએ, ઘણું બહોળું જ્ઞાન પ્રાપ્ત કરીએ, શાસનની અંદર સમજાવવા માટે વિશાળ જ્ઞાન હશે તો સમજાવવું અનુકૂળ રહેશે, અને ઘણું જાણવું બાકી છે કેવળ જ્ઞાન થયા પહેલાં માટે. જેટલું આગમથી ઉપલબ્ધ થાય એટલું તો જાણી લઈએ, એ જ્ઞાનનો લોભ નથી. એ સુબાનીજીના વચનોમાં આવે છે કે જ્યારે મને એમ ખબર પડી કે કેવળ જ્ઞાન થતાં બધું આપોઆપ જણાઈ જશે, તો શાસ્ત્ર વાંચી વાંચીને ઘણું જાણવાની મારી વૃત્તિ સંકોચાઈ ગઈ. એવું કાંઈ બહુ જાણવું ને ઘણું જાણવું એ લોભ મને નથી. મને તો આનંદમાં વિશેષ વિશેષ આનંદમાં રહું, ઘણા વિશેષ વિશેષ આનંદમાં રહું, આનંદ વધે એ ભાવના રહે છે. જ્ઞાન વધારવાની ભાવના નથી રહેતી. જ્ઞાન એટલે આક્ષોક્ષમ જ્ઞાન. બોલું તો જ્ઞાનની શક્તિ જે અવલંબનની સ્વાવલંબનની છે એ તો આનંદની સાથે સાથે જ વધે છે, બે એક સાથે જ કામ કરે છે. એ તો નવતત્વના નામ ન આવડે મુનિને, એવા શિવભૂતિ જેવા મુનિ હોય તો પણ એની જ્ઞાન શક્તિ સ્વરૂપને ગ્રહણ કરવાની, સ્વરૂપને વેદવાની, સ્વરૂપને વિષય કરવાની જે જ્ઞાન શક્તિ છે એ તો અંગ પૂર્વધારી બાર અંગના ધારી સમ્યક દ્રષ્ટિ કરતા વધારે છે. કેટલાક સમ્યક દ્રષ્ટિને બાર અંગની લબ્ધિ પ્રગટે, લબ્ધિ પ્રગટે, એના કરતા એ જ્ઞાન શક્તિ વિશેષ છે મુનિરાજની. આનંદ પણ વિશેષ છે અને જ્ઞાન પણ વિશેષ છે. એટલે ક્ષૌક્ષમ જ્ઞાન કે જે બહિર્મુખપણે શાસ્ત્રના આધારે અવલંબીને પરિણમે એ પ્રકારના વલણનો એમાં નિષેધ છે. જ્ઞાનનો નિષેધ નથી, પણ એ પ્રકારના બહિર્મુખ વલણનો, પરસન્મુખતાનો એમાં નિષેધ છે. એકાંતે અંતર્મુખપણું ઉપાદે છે. તમામ સમ્યક અને એકાંત એ આવા સમ્યક એકાંત અર્થે જ ઉપકારી છે. તમામ પ્રકારનું સમ્યક અને એકાંત એ આવા સમ્યક એકાંત અર્થે ઉપકારી છે, સિવાય અન્ય હેતુ એ ઉપકારી નથી. એ શ્રીમદજીએ લખ્યું છે. શું કહે છે કે તેમાં જ્ઞાન મુખ્ય છે, તે વિશેષ ગુણ છે. ત્રણેય કાળ આત્માનું લક્ષણ જ્ઞાન છે. આ સિદ્ધાંત મિત્રો, કે જો તારે આત્મ સ્વરૂપને ઓળખવું હોય તો બીજા લક્ષણથી વિચારણામાં આગળ જઈશ તો કાંઈ હાથમાં આવશે નહીં, એટલે કે ઓળખાણ નહીં થાય. મિત્ર, એ ભૂલ થાય છે. વિદ્વાનોમાં પણ એ ભૂલ થાય છે કે સત્તા લક્ષણ આત્માને પકડો. હિમાચંદજી વાત વિશેષ કરતા હતા, કેમ કે શ્રદ્ધાનો વિષય સત્તા છે. છે પણ, હે પણ, છે પણ છે, અહીંયાથી આત્માને પકડો, અહીંયાથી પકડો. અને શાસ્ત્રમાં પણ આત્માના અસ્તિત્વનું પ્રકરણ જ્યાં ચાલે છે કે આત્માનું અસ્તિત્વ કેવું છે, ત્યાં દ્રવગુણ પર્યાયાત્મક અસ્તિત્વનું જે બંધારણીય અસ્તિત્વ છે ત્યાં એ અસ્તિત્વની અનુભૂતિથી કહ્યું છે. સમીસારની બીજી ગાથા, ત્યાં અનુભૂતિનો અર્થ જ્ઞાન નથી, પણ અનુભૂતિનો અર્થ અસ્તિત્વ છે. તો એ અસ્તિત્વનું પ્રકરણ ચાલે છે ને એ શ્રદ્ધાનો વિષય છે, તો ત્યાં અનુભૂતિ શબ્દ પણ લીધો છે. કેમ કે આ તો અનુભવ પ્રધાન શાસ્ત્ર છે ને અધ્યાત્મ પ્રધાન શાસ્ત્ર છે, એટલે એકનું કોરું બંધારણ નથી સ્થાપતા. એ ભાષા પણ અનુભવ પ્રધાન આવે છે, ત્યાં વિવિક્ષા ત્રણે કાળે ત્રણ કાળના કોઈ પણ સમયે આત્માનું લક્ષણ જ્ઞાન છે. આત્મા જ્ઞાન લક્ષણ થી ઓળખાશે, બીજી કોઈ રીતે ઓળખાશે નહીં. અસ્તિત્વનો વિષય ચાલ્યો છે, એના નામ બી ટીકા છે. બીજી અન્ય મતો ની સાથે એને વાત લેવી છે. આ જીવ પદાર્થ કેવો છે, ટીકાની પાંચમી લીટી છે. આ જીવ પદાર્થ કેવો છે કે સદાય પરિણામ સ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી, પરિણામ સ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી, પરિણમતો હોવાથી અને સદાય રહેલો હોવાથી, રહેતો ને પરિણમતો, રહેતો ને પરિણમતો, સદાય પરિણામ સ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી ઉત્પાદ વ્યય ધ્રુવની એકતા રૂપ અનુભૂતિ જેનું લક્ષણ છે એવી સત્તાથી સહિત છે. આમ સત્તા સ્થાપી છે, જ્ઞાન નથી સ્થાપ્યું અનુભૂતિ કહીને. ઉત્પાદ વે ધ્રુવ ત્રણેયની એકતા જેમાં છે, અખંડ સત્તા છે. એક સત્તામાં વિલક્ષણપણ છે. ઉત્પાદ વે છે તે ઉપજતા વિનશતા અંશ છે, અને ધ્રુવ છે તે એક સરખો એકરૂપ ટકતો અંશ છે. છતાં ત્રણેયની સત્તા એક છે. જે સત્તા ધ્રુવની છે તે જ સત્તા ઉત્પાદની છે, તે જ સત્તા પરિણામના વ્યયની છે. એવા ત્રણેયની એકતા રૂપ અનુભૂતિ, ત્રણેયની એકતા રૂપ સત્તા એ જેનું લક્ષણ છે એવી સત્તાથી સહિત છે, એમ અહીંયા સત્તા સ્થાપે છે. અનુભૂતિ કહીને સત્તા સ્થાપે છે. તારી હયાતીનો આમ અનુભવ કર. અહીંયા બંધારણનો વિષય ચાલે છે, અન્ય મતિ છે ને. આ વિશેષણથી જીવની સત્તા નહીં મારનાર, નહીં માનનાર નાસ્તિકવાદીઓનો મત ખંડિત થયો, એટલે ચારવાકને ખંડિત કર્યું છે. તથા પુરુષને એટલે જીવને અપરિણામી માનનાર સાંખ્યવાદીઓનો વ્યવચ્છેદ પરિણમન સ્વભાવ કહેવાથી થયો, એટલે ત્યાં ધ્રુવ કુટસ્થ માને છે પણ પરિણમન સ્વભાવ માનતા નથી. નૈયાયિકો અને વિશેષકો સત્તાને નિત્ય જ માને છે, અને બૌદ્ધો સત્તાને ક્ષણિક જ માને છે. આ સત્તા વિશે કેટલા જે મતભેદો છે સંપ્રદાયમાં ભિન્ન ભિન્નપણે એ મતાંતર છે, તે સર્વનું નિરાકરણ સત્તાને ઉત્પાદ વે ધ્રુવ રૂપ કહેવાથી થયું. એ ઉમા સ્વામી એ સૂત્ર બાંધ્યું છે, ઉત્પાદ વે ધ્રુવ યુક્તમ સત. સત નામ સત્તા ધરાવનાર પદાર્થ ઉત્પાદ વે ધ્રુવ યુક્ત છે, આમ કરીને દિવાન. ત્યાં ધ્રુવ અંશનું અવલંબન લેવાનું છે, પર્યાયનું અવલંબનથી લેવાનું એ વિવિક્ષા નથી. ત્યાં પદાર્થની સત્તાનું બંધારણ શું છે એટલી જ વાત કહેવા ધારે છે બસ. અને અન્ય મતિઓ એથી વિરુદ્ધ આત્મસત્તાને સ્થાપે છે, અને કોઈ તો આત્મસત્તાને માનતા નથી એવા પણ નાસ્તિક દર્શનો છે. એ સર્વનું નિરાકરણ અહીંયા એ રીતે આપોઆપ થઈ જાય છે, એ વાત અન્ય મતિઓની સામે ચાલી છે. સિદ્ધાંતિક પણ છતાં એની વિવિક્ષા છે એ અન્ય મતિ સામે છે. ત્રણેય કાળ આત્માનું લક્ષણ જ્ઞાન છે, એટલે ત્રણેય કાળે કોઈ પણ કાળે જ્ઞાન લક્ષણથી આત્મા ઓળખાય એ સિદ્ધાંત છે. બીજા લક્ષણથી આત્માને ઓળખવાનો પ્રયાસ કરવો વ્યર્થ જશે, આત્મા નહીં ઓળખાય એમ કહેવા માગે છે. એ રીતે નિયમ સ્થાપ્યો. તે અન્ય દ્રવ્યોમાં નથી, બાકીના પાંચ દ્રવ્યોમાં તો નથી. જાણવાનું કાર્ય પર્યાયથી છે. જ્ઞાનની પ્રસિદ્ધિ વડે જાણનાર તે જ આત્મા એમ લક્ષરૂપ આત્મા નિશંકપણે પ્રસિદ્ધ થાય છે. આ વિધિ લઈ લીધી. આટલું જે વચન આવ્યું કે જાણવાનું કાર્ય પર્યાયથી છે, એટલે જાણક સ્વભાવી એવો આત્મા, જ્ઞાન સ્વભાવી એવો આત્મા, એનો જે કાર્ય કરતો અંશ છે તે પર્યાય અંશ છે, એ એક ડિવિઝનમાં કાર્ય થાય છે એમ કેવું છે. પર્યાયના વિભાગમાં તે કાર્ય થાય છે. એ જાણવાનું કાર્ય પર્યાયથી છે, પર્યાય વડે છે, પર્યાય કરે છે, અને તે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે, જાણવાનું કાર્ય જે થાય છે તે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે જાણનાર તે જ આત્મા. જો પર્યાયત્વ ઉડાડ્યું, એમાં પર્યાયત્વ ગૌણ કરી નાખ્યું. જાણવાનું કાર્ય ભલે પર્યાયથી થાય છે, અને એ ભલે પર્યાયમાં એ જ્ઞાનની પ્રસિદ્ધિ છે, તો પણ ત્યાં સ્વભાવને લક્ષમાં લેવો છે. ત્યાં એક પ્રશ્ન થયેલો, પ્રાણભાઈ બહુ સારો પ્રશ્ન પૂછેલો કે આ જ્ઞાન 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 બહુ વજન છે. આ પાંચ 205 206માં તો જેટલું આ સત્ય આત્મા છે, જેટલું આ જ્ઞાન છે, એટલો જ સત્ય આત્મા છે, એટલો જ કલ્યાણમય નિરામય પદ છે, ને એટલો જ અનુભવનીય છે. એ જ્ઞાન છે શું પણ તે, એવો પ્રશ્ન કર્યો કે આ જ્ઞાન શું છે પણ, આત્મા આમ આટલું બધું વિલીન દઈને પણ છે એ શું છે આટલું બધું, કે એ સ્વભાવ તત્વ છે. શું છે ત્યાં શું કેવું છે? આમ જ્ઞાન 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 માત્ર કહીને શું કહેવું છે કે ત્યાં સ્વભાવ તત્વ એકદમ ઉપસાવીને કહેવું છે, સ્વભાવને ઉપસાવીને કહેવું છે, એ જ્ઞાનથી કહેવાશે. બહુ વિશેષ વાત આ જ અધિકારમાં, એટલે આ જ ચર્ચાના પ્રકરણમાં સમયસારમાં આવ્યો છે કે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે કહ્યું ને, તો ત્યાં જ્ઞાનની પ્રસિદ્ધિમાં સ્વસંવેદનની પ્રસિદ્ધ, સ્વસંવેદનથી જ્ઞાન પ્રસિદ્ધ છે એ વાત કરી છે. જ્ઞાન શેનાથી પ્રસિદ્ધ છે? કે આ ઘટપટ આદિ જાણે છે તેનાથી જ્ઞાન પ્રસિદ્ધ છે એમ વાત નથી લીધી. શું સ્વસંવેદનથી જ્ઞાનની પ્રસિદ્ધિ છે? મૂળમાં એ ચર્ચા અમૃતચંદ્રાચાર્ય કરી છે, તેમાં એ વાત લીધી છે. એમ કહીને શું કહ્યું છે કે પ્રસિદ્ધ જ્ઞાનની પર્યાયમાં પણ જે જ્ઞાન સામાન્ય છે, કે જેમાં જ્ઞાનમાં માત્ર જ્ઞાન વેદન છે ને રાગાદિનો અભાવ નથી, એમ લક્ષણ પકડજે. જરા સૂક્ષ્મ વિચારનો વિષય છે કે જીવને રાગ વેદાય છે એવો અનુભવ. જો વેદનની વેદનનો વિચાર કરીએ, જીવના પરિણામમાં વેદનનો ફેક્ટર શું છે એ વિચાર કરીએ, તો એ મુદ્દો જાણે અજાણે પણ એવો છે કે પોતાને રાગ વેદાય છે એવો છે. જેવો જેવો રાગ છે થાય છે, જે જે કાળે સર્વ જગતના જીવોને તે રાગમાં એકત્વનો અભ્યાસ હોવાથી રાગ વેદાય છે એને, તે એમ માને છે, એવો અનુભવ કરે છે કે મને રાગનું વેદન થાય છે. જ્ઞાનનું જુદું વેદન થાય છે, ભિન્ન જ્ઞાનનું વેદન થાય છે એવું તો કોઈને પકડાતું નથી. ત્યારે એમ કહે છે કે રાગ એની અવસ્થામાં છે, લાડવા અને જલેબી એની અવસ્થામાં નથી, છતાંય પણ રાગનો વિષય તીવ્ર થઈ જાય ત્યારે તો એને એવો પણ અભ્યાસ થાય છે કે હું લાડવાને વેદું છું, ગળપણને વેદું છું, ઠંડીને વેદું છું, ગરમીને વેદું છું, સુવાળા પણ વેદું છું, ખરબચડા પણ અનુભવ કરું છું. તો એ તો તીવ્ર રાગમાં પછી પોતાની પર્યાયની મર્યાદાથી પણ આગળ વધીને પર પદાર્થમાં પ્રવેશ કરતો હોય એવો એને અનુભવ થાય છે. એને પર પ્રવેશ ભાવ કયો છે કે જે સ્વસંવેદનને ઢાંકી દે છે, આત્મજ્ઞાનને ઉત્પન્ન થવા દેતો નથી. એવો જે પર પ્રવેશ ભાવ છે એ રાગના વેદનમાં અને રાગના એકત્વમાં છે. તો અહીંયા એમ કહે છે કે ત્યાં તારી ભૂલ છે. તારા જ્ઞાન ને તપાસ ને જ્ઞાનમાં રહેલા જ્ઞાન વેદન ને તપાસ, તો જ્ઞાન વેદનમાં અન્ય વેદનનો અભાવ છે. શરીરની અશાતાના વેદનનો પણ જ્ઞાન વેદનમાં અભાવ છે. જ્ઞાનની સત્તા અને જ્ઞાનની હૈયાતી સત્તામાં કેમ સત્તાથી નથી પકડાતા? કે સ્વરૂપ સત્તામાં તો રાગ વેદન પણ છે, ઉત્પાદ વૈધ્રુવ લીધી ને સ્વરૂપ સત્તા. તો આત્મસત્તા કેવી લીધી? પદાર્થની સત્તા કે ઉત્પાદ વૈધ્રુવ યુક્તમ. તો એ સત્તામાં તો રાગ પણ છે. અહીંયા તો કે છે કે તારી સત્તા જ્ઞાન વેદન માત્ર પણે છે. જ્ઞાન માત્ર કહીને રાગની સત્તાથી જ્ઞાનની સત્તા જુદી પાડવી છે અંદરમાં. કે જે જ્ઞાનની હૈયાતી છે એમાં જ્ઞાન વેદન છે, જ્ઞાનની હૈયાતીમાં અશાતાના વેદનની પણ હૈયાતી નથી. અને એ કેવી રીતે જુદું પડે છે? કે વેદનથી જુદું પડે છે. જ્યાં વેદવાનો મુખ્ય ઉદય છે એ શાતા અશાતાનો છે, એમાં પણ શાતામાં નહીં ખબર પડે. અશાતાનો જે અણગમો છે એ એમ સૂચવે છે કે એ મારું તત્વ ને એ કોઈ ફોરેન એલિમેન્ટ છે, બહારનું એલિમેન્ટ છે, એનો નકાર કરે છે જીવ. અશાતાનો જીવ નકાર કરે છે, કેમ કે એ સ્વરૂપ નથી. તો એ અશાતાનું વેદન અને જ્ઞાન વેદન, આ બે વેદન અશાતાના કાળમાં જુદું પાડવામાં પ્રયોગનું બહુ સારું સાધન છે. જ્યારે શારીરિક અશાતા થાય ત્યારે મુમુક્ષુ એ તો જરાય ગભરાવા જેવું નથી. એને એક નવો વિચાર ઉત્પન્ન થવો જોઈએ કે ઠીક છે, આ વખતે તો થોડી પ્રયોગ કરવાની વધારે તક મળશે. અરે રે, આ થઈ ગયું, તે થઈ ગયું, મટી જાય તો સારું હોવે, જલ્દી કામે લાગીએ ને જલ્દી નિરાત્રે કાંઈક ઠીક રહે, એમ કઈ એવું કઈ આકુલતા કરવાની કોઈ જરૂર નથી. ભલે પૂર્વ કર્મના ઉદયમાં અશાતા આવો અને ન આવો તો અશાતા ઊભી કરે આહાર આદિને લઈને, ઉપવાસ વગેરે શું કરવા કરે છે બહારમાં, એ પણ પ્રયોગનો વિષય છે. કે ક્ષુધાની અશાતા ઊભી થાય છે એ પ્રયોગ કરે છે. મારા જ્ઞાન વેદનમાં અશાતા નથી, અનુભવ કરો મારા જ્ઞાન વેદન, અશાતાનો અનુભવ કરો નહીં, એમ છે. ઠીક, અશાતાને હું અશાતાને ખરાબ માનવાની ક્યાં વાત રહી? ત્યાં ન આવે તો સારું, એ દ્વેષ કરવાનો તો પ્રકાર રહેતો નથી. એવું છે. અને તેથી જ રત્નકરણ શ્રાવકાચાર જેવા શ્રાવકના આચારના ગ્રંથોમાં એવી વાત ઉપાડી છે સમનભદ્રાચાર્ય કે જ્ઞાનીને તો મૃત્યુકાળ એ મૃત્યુનો મહોત્સવ છે. જગતને જેનું નામ સાંભળતા ફરકો પડે છે, છાતી બેસી જાય છે, કેટલા બેભાન થઈ જાય છે ને છાતી થઈ જાય, એ જ્ઞાનીઓને તો મૃત્યુ મહોત્સવ છે. કેમ કે એ અશાતાનો તીવ્રમાં તીવ્ર ઉદય છે. પ્રાણ છૂટવાના કાળે એટલી અશાતા થાય છે કે વિસ્મૃતિ એટલી બધી થઈ જાય છે કે નવા ભાવમાં આવે ત્યારે આગલા ભાવમાં હું ક્યાં હતો ને કેમ હતો એનો પત્તો લાગતો નથી, એટલો વિસ્મૃત થઈ જાય છે પોતાના ચાલુ અનુભવથી એ ક્ષણ માત્રમાં. એવી તીવ્ર અશાતાની વેદનામાં પસાર થવાની તક માત્ર મૃત્યુના સમયે જ હોય છે. અને જેટલી અશાતા તીવ્ર એટલો જ પુરુષાર્થ ઉગ્ર કરીને એનાથી ભિન્ન પડવાની એનો અવસર પણ ત્યાં જ છે. ત્યારે એમ કહે છે કે આ તો અમારો મહોત્સવનો કાળ છે, અમારા આનંદના મહોત્સવને વધારે પણે પુરુષાર્થના મહોત્સવને વધારે પણે ઉજવવાનો કાળ છે. મહોત્સવમાં શું કરે છે? ઉછળી ઉછળીને રાગ કરે છે જીવો બહારના મહોત્સવમાં. અહીંયા મહોત્સવ એટલો કર્યો કે આત્મા ઉછળીને પુરુષાર્થ કરે છે અંતર્મુખનો, તેથી એને મહોત્સવનું નામ આપી દીધું. એવા અનેક જ્ઞાનીઓ છે કે જેને ખ્યાલ આવી જાય છે કે હવે આ શરીરની છૂટવાનો કાળ નજીક છે, એકદમ પુરુષાર્થમાં પ્રણમી જાય છે. ગુરુદેવનો એ પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે અને સર્વ જ્ઞાનીની એ છે કે સાવધાન થઈ જ જાય છે. આત્માને પકડે છે જોરથી, જેમ છોકરું છૂટું પડવાના બીકે એની માના સાડલાનો છેડો જોરથી પકડે છે, એમાં અશાતાથી છૂટું પડવાનું જરાક પ્રકરણ બહારમાં પરિણામમાં તોફાન આવે તો જોરથી આત્માને પકડે છે. તોફાનમાં તાકાત તો અજમાવે ને. ત્યારે કેટલા જ્ઞાનીઓ તો નિર્વિકલ્પ ઉપયોગના કાળમાં દેહને છોડે છે, શુદ્ધ ઉપયોગના કાળમાં ધ્યાન થાય છે, પછી વિગ્રહ ગતિમાં ઉપયોગ જ નથી. શું છેલ્લા સમયમાં અસંખ્ય સમયનો ઉપયોગ છે, નિર્વિકલ્પ થઈ જાય છે, એવો ઉગ્ર પુરુષાર્થ કરી જાણે છે. અને એ ઉગ્ર પુરુષાર્થ છે એ નિર્મળતાનું કારણ છે. જ્ઞાનીને લબ્ધ પરિણતિ અને એ પરિણતિને અનુસરતો એના પ્રમાણમાં સપ્રમાણ પુરુષાર્થનું પરિણમન તો નિરંતર છે. પણ જ્યારે એ મંદ પુરુષાર્થ છે તેથી વિકલ્પ સાથે ઉભો થઈ જાય છે. પછી મહાવ્રતાદી નણવ્રતાદીનું જે કાંઈ થાય છે, પણ તીવ્ર પુરુષાર્થતા શુભરાગનો વિકલ્પાંશ બંધ થઈ જાય છે, ઉત્પન્ન થતો અને શુદ્ધ ઉપયોગ નિર્વિકલ્પ દશા થાય છે, ત્યારે ગુણ શ્રેણી નિર્જરા થાય છે. એ નિમિત્ત અપેક્ષા એ કર્મની ગુણ શ્રેણી નિર્જરા. ગુણ શ્રેણી એટલે મલ્ટિપ્લિકેશન, સરવાળો નહીં. હજાર ગુણ્યા હજાર એને હજાર સ્ક્વેર કહે, એને હજાર ગુણ કહે છે. એમ લાખ ગુણ્યા લાખ એમ એવી ગુણ શ્રેણી નિર્જરા કર્મની અપેક્ષા એ કહેવાય છે. એમ સૂચવે છે કે એની શુદ્ધિ કેટલી ગુણમાં વધે છે. કેમ નિર્જરા તો શુદ્ધિ વિશેષ છે, ભાવથી તો ઉપાદાનથી લઈએ તો એ શુદ્ધિ વિશેષ છે ને નિમિત્તથી લઈએ તો કર્મ ખરે છે. કર્મ તો ઉદયમાં આવ્યા એટલા જ ખરે ને કે ના. સામાન્ય પ્રકાર એવો છે જગતના જીવોનો કે જેટલા ઉદયમાં નિષેકો આવે એટલા ખરી જાય. જ્યારે આવા શુદ્ધોપયોગના કાળમાં સત્તામાં રહેલા કેટલા કર્મોની સ્થિતિ ટૂંકાઈ જાય છે અને એ ઉદીર્ણા કરીને એને ખપાવે છે, ઉદીર્ણામાંથી ખપાવે છે, એટલે ત્યાં એક સાથે ઢગલો થઈ જાય છે ખરવામાં. જે કાળ પાયકો નથી એવા કેટલાક પીડ્યા છે સત્તામાં, એ અહીંયા અનુભવના જોરથી આ એક જ એનું નિર્જરાનું સાધન છે, એની સ્થિતિ ટૂંકાઈ જાય છે અને ઉદીર્ણા થઈને આવે છે ઉદયમાં. એ સમયમાં એનો ઢગલો થઈ જાય છે. એવું શુદ્ધોપયોગની અધ્યાત્મના પ્રકરણમાં શાસ્ત્રોમાં બહુ વિશિષ્ટતા આંકી છે, બહુ મહિમા કરી છે. તો અહીંયા એમ કહે છે કે ત્રણેય કાળ આત્માનું લક્ષણ જ્ઞાન છે, તે અન્ય દ્રવ્યોમાં જ નથી, જાણવાનું કાર્ય પર્યાયથી છે. જ્ઞાનની પ્રસિદ્ધિ વડે અહીંથી વાત ચાલી છે. એટલે જ્ઞાનમાં વેદનની પ્રસિદ્ધિ વડે, જ્ઞાનની પ્રસિદ્ધિ વેદનથી છે, ઘટપટને જાણવાથી નહીં એમ કહેવું છે. સામાન્ય રીતે જ્ઞાનથી લોકો સમજે છે એવું કે આ બધું જાણે તે જ્ઞાન, અન્ય જ્ઞેયોને જાણે તે જ્ઞાન, અને નીચેની દિશામાં અન્ય જ્ઞેયોને જાણવા, અન્ય જ્ઞેયની સન્મુખ થઈને જાણવું થાય છે. એટલે અન્ય જ્ઞેયોની સન્મુખતા વાળું જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન એ લક્ષણ સમજી લે છે, એમમાં ના પાડે છે કે એવું તો કોઈ જ્ઞાન લક્ષણ નથી. એટલે પોતે અમૃતચંદ્ર આચાર્ય મહારાજે જ્ઞાનની વેદનથી પ્રસિદ્ધિ છે એ વાત લીધી છે. જ્ઞાનની પ્રસિદ્ધિ સ્વસંવેદનથી છે એમ લીધું છે. વેદનમાં એ પાછું કોકનું કોક આમ નજરમાં પરલક્ષે જ્ઞાન વેદન જણાય એમ નહીં. જ્ઞાન જ્ઞાનને વેદાય એમ સ્વસંવેદનથી છે, કેમ કે જ્ઞાનમાં જ્ઞાન વેદન છે, સ્વનું જ વેદન છે. બસ એ સ્વપણે વેદાતું જ્ઞાન તે આત્મા છે. 733માં કહ્યું કે સ્વપણે વેદાતું જ્ઞાન તે આત્મા છે, એને આત્માનો પત્તો લાગ્યો. ત્યાં એ વાત થઈ લીધી છે. પ્રસિદ્ધત્વ અને પ્રસાદ્યમાનત્વ ને લીધે એમ કે છે, પ્રસિદ્ધપણું અને પ્રસિદ્ધ કરવામાં આવતું હોય તે પણ, પ્રસિદ્ધપણું અને પ્રસિદ્ધ કરવામાં આવતું હોય તે પણ, એ બંને લીધે, એ બંને જ્ઞાનમાં હોવાને લીધે પ્રસિદ્ધ જ્ઞાન છે અને સ્વભાવને પ્રસિદ્ધ કરવો છે. શું કહે છે? પ્રસિદ્ધ જ્ઞાન છે અને તે જ્ઞાનથી સ્વભાવને પ્રસિદ્ધ કરવો છે. એટલે પ્રસિદ્ધત્વ અને પ્રસાદ્યમાનત્વને લીધે લક્ષ્ય અને લક્ષણનો વિભાગ કરવામાં આવ્યો છે એક જ્ઞાનમાં જ. જ્ઞાનમાં બે વાત શું કરવા કરી? લક્ષણ અને લક્ષ, લક્ષ્ય લક્ષણ, અને જેનાથી લક્ષ્ય થાય તે લક્ષ્યમાં આવવા યોગ્ય તે લક્ષ્ય, એવું લક્ષણ અને લક્ષ્ય એમ કેમ બે વિભાગ કર્યા એ જ્ઞાનમાં? કે એમાં પ્રસિદ્ધપણું પણ છે અને જે સ્વભાવને પ્રસિદ્ધ કરવો છે તે પ્રસાદ્યમાનત્વ પણ એમાં જ છે. પ્રસિદ્ધ પણ પોતે છે અને જેને પ્રસિદ્ધ કરવું છે એ પણ એમાં જ છે. એટલે પ્રસિદ્ધત્વ અને પ્રસાદ્યમાનત્વને લીધે શાસ્ત્ર પરિભાષા પણ સાદો અર્થ ચોખ્ખો આટલો છે. લક્ષણ અને લક્ષણનો વિભાગ કરવામાં આવ્યો છે. હવે ત્યાં જ્ઞાન પ્રસિદ્ધ છે એમ કહે છે. જ્ઞાન પ્રસિદ્ધ છે, પ્રગટ છે, અનુભવ ગોચર છે, સાકાર છે, સમજાયું છે. કારણ કે હવે એ પ્રસિદ્ધ છે એને કારણ આપે. અમૃતચંદ્રાચાર્ય દેવની કારણકારીની શૈલી ખતમ કરીને છે વાતને. જ્ઞાન પ્રસિદ્ધ છે કારણ કે, શા માટે જ્ઞાન પ્રસિદ્ધ છે એમ કહો છો તમે? જ્ઞાન પ્રસિદ્ધ છે એનું કારણ આપો એમ. કારણ કે જ્ઞાન માત્ર ને એમ રાગ કાઢ્યો, અહીંથી રાગ ને છૂટો પાડી દીધો. જ્ઞાન માત્ર ને એકલા જ્ઞાન ને, પ્રસિદ્ધ એવા પ્રગટ એવા એકલા જ્ઞાન ને સ્વસંવેદન થી સિદ્ધપણું છે. એનામાં રહેલું જે પોતાને જ પોતાનું વેદન છે, જ્ઞાનમાં જ્ઞાનને જ પોતાનું વેદન છે, એનાથી એ જ્ઞાનને સિદ્ધપણું છે. સિદ્ધત્વાત એ સિદ્ધિ થાય છે, પ્રસિદ્ધિની સિદ્ધિ થાય છે, સ્વસંવેદનથી એ સિદ્ધિ થાય છે. અર્થાત હવે અહીંયા કૌંસમાં અર્થ ભર્યો છે, બહુ સરસ છે, કે જ્ઞાન સર્વ પ્રાણીઓને સ્વસંવેદન રૂપ અનુભવમાં આવે છે. ઠીક, અબાળ ગોપાળ ને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. અહીંથી પાયો 17-18 માં નાખ્યો છે એ વાત અહીંયા કરી ફરી, કે જ્ઞાન સર્વ પ્રાણીઓને સ્વસંવેદન રૂપ અનુભવમાં આવે છે. એમ કે છે, તને પણ તારા જ્ઞાન નો અનુભવ છે, રાગનો ને રાગના વિષયનો નહીં. તારી ભૂલ છે, તને ભૂલથી ભ્રમથી એવું લાગે છે, બરાબર ધ્યાનથી જો અને જો તને ચોખ્ખું દેખાય તો ભ્રમ છૂટી ગયો. દોરડીમાં સાપનો ભ્રમ થયો, ચોખ્ખું જોયું કે આ દોરડી છે એટલે ભ્રમ નીકળી ગયો, બસ આટલું કામ છે સુગમ અને સરળ અંદરમાં. એક પોતાના જ્ઞાન વિદનને જોવા માટે ઉપયોગને નિવૃત્ત કરીને અન્ય ઉપાધિથી બરાબર અંદરમાં અભ્યાસ કરવો, એનું નામ જ્ઞાનાભ્યાસ છે. રાગથી જુદો પાડવાનો અને જ્ઞાનના વેદનને સંભાળવાનો છે તો ખરું જ, કરવું નથી તો છે એમ કે છે તો ખરું, પણ ઢંકાઈ ગયું છે અને આવિર્ભૂત કરવું છે, આમ છે. તે પ્રસિદ્ધ એવા જ્ઞાન વડે પ્રસાધ્યમાન, એટલે જેને જે સ્વભાવને પ્રસિદ્ધ કરવો છે, જે તદ અવિનાભૂત છે, જ્ઞાનની સાથે અવિનાભાવી રહેલો છે સાથે, એવા અનંત ધર્મોના સમુદાય રૂપ સ્વભાવ છે. સ્વભાવમાં તો અનંત ધર્મ છે, પાછા એટલું જ્ઞાન નથી. એવા અનંત ધર્મોના સમુદાય રૂપ જે મૂર્તિ છે, એમ કીધું જો ખડી કરે છે વાતને, એવા અનંત ધર્મના સમુદાયની જે મૂર્તિ છે તે આત્મા છે. આચાર્યદેવની શૈલી કેવી છે, તેન પ્રસિદ્ધેન પ્રસાદ્યમાનસ્તદ વિના ભૂતાન અનંત ધર્મ સમુદાય મૂર્તિ આત્મા. આમ કહે છે, મૂર્તિ શબ્દ પોતે લીધો છે, એ અનંત ધર્મના સમુદાયની મૂર્તિ છે તે આત્મા છે, અમૂર્ત મૂર્તિ છે, અનંત મૂર્તિ એટલે આખી મૂર્તિ છે. આત્મા એટલે અનંત ધર્મના અનંત સમુદાય ધર્મના સમુદાયની એક મૂર્તિ છે આત્મા. એમ જ્ઞાન માત્રથી અખંડ આત્મા, આખી આત્માની મૂર્તિ જેવો કેવળ જ્ઞાનમાં પ્રતિભાસે છે, જણાય છે, એવો જ અહીંયા નિશ્ચયમાં પ્રતિભાસે છે. આ નિશ્ચય કરેલો છે. ફરીને અહીંથી લઈશું કે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે જાણનાર તે જ આત્મા એમ લક્ષ થાય છે. કેવી રીતે એમ? જ્ઞાનની વેદનની પ્રસિદ્ધિ વડે જાણનાર તે જ આત્મા એમ લક્ષ થઈ જાય છે. એમ લક્ષરૂપ આત્મા નિર્ણયમાં નિશંકપણે, એમ નિર્ણયમાં શંકા છૂટી ગઈ, આવો હશે કે તેવો હશે, ભગવાને કેવળ જ્ઞાનમાં કેવો જાણ્યો હશે, કોને ખબર, કાંઈ અત્યારે આપણને છદ્મસ્તને સમજાય કે ન સમજાય, અરૂપી આત્મા એ કાંઈ વાત રહેતી એવી નિશંકતા પ્રતિભાસમાં ઉભી થાય છે. એનું ઘણું બળ છે એ નિશંકતાનું. અનેક વાતો અમે વિભિન્ન જગ્યાએ જુદી જુદી રીતે આવે છે. એક જગ્યાએ તો બધું ક્યાંથી આવે વિચાર.